યમુનાને કિનારે 14 યમુનાના કિનારા પર એકાંતે એક પડાવ પડ્યો હતો, પણ લશ્કરી ઠાઠમાઠ એ પડાવમાંથી ગેરહાજર હતા. છતાં બિબાર કોઈ પલટનની છાવણી જેવો હતો. એક મંદિર હતું, ઊંચા થંભની ટોચે ઝંડો ફરકતો હતો. ઝંડાનો રંગ ભગવો હતો. પરોઢના શંખનાદ સંભળાયા અને પોષ મહિનાના પવન ફૂંફાળે હમણાં જાણે થીજી જશે એવા યમુના વહેનની ઊંડી ધારામાં નકશિક નગ્ન એવા 800,000 પોલાદી શરીરોએ જય ગુરુ દત્તની ત્રાડ દેતે દેતે ઝંપાપાત કર્યો. બીજો શંખનાદ અને 800,000 શરીરો કિનારા પર એક કતાર થાય છે. કવાયતી તોરથી શરીરો લુછાય છે, બેરીનાદ થાય છે અને ત્યાં પડેલા ભસ્મના ઢગલામાંથી દોથા ભરી ભરીને પ્રત્યેક શરીર પોતાને અંગે અંગે ખાખ લપેટે છે. ઠંડીનું નામ કે નિશાન એ શરીરોના એકેય રોમમાં રહેતું નથી. વ્યાયામ આરંભાય છે. લંગોટીધારી કલેવરોની પેશીએ પેશી જાણે કે જુદી પડીને પોતાની હાજરી નોંધાવતી જાય છે. સાચા વટની તલવારો કમાન રૂપે વરી શકે છે એમ કહેવાય છે. સાચા પોલાદી શરીરો પણ વારો ત્યાંથી વરી શકે છે. પ્રભાતની લાલી ઝરહરે છે અને એ લંગોટીભર નગ્ન દેહો પહાડી અશ્વ પર પરબારી એક જ છલંગે પલાણી બેસે છે. નગારું બજે છે અને નગ્ન ઘોડે સવારો યુદ્ધના વ્યૂહ રચે છે. પ્રભાતના અજવારા એ 800 પૈકીના એક યુવાન પર એકાગ્ર બને છે. એની કમર પર લંગોટીને સ્થાને પૂરી ધોતીનો કચ્છોટો દેખાય છે. બાકીના રંગરૂપ સૌની સાથે એક સમાન છે. મોઢું તો કદરૂપ છે પણ કાયા રૂપારી છે. એ દીક્ષા પામ્યો નથી જણાતો. અન્ય ફૌજી યોગીઓના ગળામાં તેમજ જટાજૂટ ઉપર, કાનમાં તેમજ બાહુઓ ઉપર જે કેટલાક ધાર્મિક ચિહ્નો છે તેનાથી આ એક જ યોદ્ધો વંચિત છે. એના ગળામાં રુદ્રાક્ષની મારા નથી, બાહુઓ ઉપર રુદ્રાક્ષ પારાનો બેરખો નથી, ભસ્મ છે પણ ત્રિપુંડ નથી, કાન એના વિંધેલા નથી, વારી કાનમાં ઝૂલતી નથી. યોગીઓની એ ફોજ હતી, બાવાઓની પલટનો અકબરશાના કાળના ઇતિહાસમાં જાણીતી છે. કોઈ કહે છે કે એ હતી અતિતોની પલટન, બીજો કહે છે કે એ હતી કાનકટ્ટા ગોરખપંથીઓની ફોજ. કોઈ વળી એને નાગડા બાવાઓના સૈન્યને નામે પણ ઓળખાવે છે. સંસાર મુક્ત એ મર્દાંગી હિન્દના ઇતિહાસમાં ઘૂમી ગઈ છે, સમ્રાંગણોમાં ખપી ગઈ છે. રુદ્રાક્ષના બેરખાઓ પહેરતી એ બુજાઓને આયુધો અજાણ્યા નહોતા, યુદ્ધો અધર્મી નહોતા. એ પૌરુષ અનોખું હતું કેમ કે વ્રતવીર બ્રહ્મચારીઓનું હતું. કવાયત કસરતોમાં 800 જોગીઓની જમાતને ચકિત કરે તેવા સામર્થ્ય દેખાડીને જ્યારે એ અર્ધ સંસારી યુવાન ગુરુદેવની પાસે ચરણરજ લેવા આવતો ત્યારે એની પીઠ પર પંજો મૂકીને ગુરુ એનું મોત તપાસતા પછી મસ્કરી કરતા, અબ તક તો તેરી મૂછડીઓને વર નહીં ગાળ્યા હે હો બચ્ચા, અબ તો તેરે યહી ઠેરના હૈ ના. યુવાન ગમગીન બની જતો, હજુય મૂછોએ વર નથી ગાળ્યા, ઘેર જઈ શું કરું. માતાએ એ વાતનો ભેદ સમજાવશે નહીં. આટલી વ્યાયામ કરામાં પ્રવીણ બન્યો છતાં મૂછો હજુ કેમ જલ્દી વર ગાલતી નથી. લે જા, અબ તો જલ્દી જલ્દી તેરી મૂછડિયા વર ગાલેગી, અને મેં ગાલેગી તો મેં શું ને મેં તેરી મુછડિયા કો ચામડી ચીર કે બહાર નિકાલ દુંગા માલુમ સે ને. ગુરુદેવ એક આ યુવાનની સાથે બોલતા ત્યારે જ હિન્દી સૌરાષ્ટ્રી ભાષાને એક સાથ કચરીને કચુંબર કરતા પોતાના વતનની વાણીનો આટલો ભેળસેર્યો ઉચ્ચાર સાંભળવામાં યુવાન પોતાના ઉર સંતાપનું સમન અનુભવતો. ગુરુદેવના ચરણોમાં એ આખોય દેહ લંબાવીને દંડવત કરતો. એને ફક્ત એક જ ગમ રહેતી કે ગુરુદેવ ગમે તેમ કરીને પણ હવે તો ટૂંક મુદતમાં જ મારી મુછડીએ વર લાવી દેવાના છે. 12 વર્ષોના પડદા પડી ગયા હતા તોય યાદ હતી 2-3 વાતો. એક તો માતૃભૂમિનો રંગમતી આરો કે જ્યાં પોતે માને ધાવણે ધરાઈ ધરાઈ મોટો થયો હતો. બીજું નહોતું વિસર્યું માનું મો જેણે પિતાની તોછડાઈથી એકલતા શોધી હતી. અને ત્રીજો નહોતો વિસરતો એક દોસ્ત જેના પગ હેઠળ પોતે આશાપરાને થાનકે ગોળી બન્યો હતો. યમુના અદ્વિતીય હતી પણ મા ભૂમિ તો પ્યારી હતી. જમાતના એક ધારા લશ્કરી જીવનમાં એને જંપ નહોતો કેમ કે ત્યાં સ્નેહ નહોતો. પિતાનો પાલકનો પરગજુઓનો સદભાવ હતો. હેતુ વગરનું જીવન હતું. કુમાશ વગરની વીરતા હતી. વતનના વાતાવરણમાંથી મમતાના રજકણો ચાલ્યા ગયા હતા. ત્યારે એ 7 વર્ષના શિશુને નાસી છૂટવાનું મન થયું હતું. સીમામાં રઝરતો હતો. માણસોથી સંતાતો હતો. વળી ક્યાંક જોરારિયાનો શબ્દ કાને પડી જશે એવી ફાર પામીને વૃક્ષો પાંદડા અને વેરાની સોબત શોધતો હતો. એક દિવસ કૂતરાની ગોદમાં લપાઈને સંધ્યાના શિયાળુ પવનના ખંજરો ખારતો હતો. અસુર થઈ ગયું હતું. તે રાતે નાગડાઓની જમાત નીકળી નિરાધાર જાણી ઉઠાવી ગઈ. તે પછી એણે સાબરમતીના મહિના નર્મદાના વગેરે અનેક નદી તીર નિહાળ્યા હતા. બદ્રી કેદારના અને પશુપતિનાથના હિમશૃંગોમાં પણ જમાતે એને ગુમાવ્યો હતો. છેલ્લી ભેટી હતી યમુના નદી. કલ્પનામાં ન સમાય તેટલું સૌંદર્ય જોઈ રહ્યા પછી વતનના ત્યાગનો ખેદ પાછો વર્યો હતો. નાગના ગામની પીપરોના પેપા અને આંબલીના કાતરા ફરીવાર એને સાદા પાડી ઉઠ્યા. તું કોણ છો, ક્યાં રહેવું તારે, એવા પ્રશ્નો એને એકવાર એક જ માણસે અમદાવાદમાં પૂછેલા. આગ્રામાં એના વતનની વાણીથી એને સંબોધનાર કોઈ ન સાંપડ્યું. એક દિવસ યમુનાનો તટ નિર્જન હતો. પોતે એક બેખડ પર બેઠો બેઠો ગાયત્રી કરતો હતો. સાંજ હતી. કોઈક ગાતું હતું, કાટેલી તેગને રે ભરોસે હું તો ભવહારી, હું તો ભવહારી. શબ્દો ઓળખીતા હતા. કોઈક દિવસ કોઈ એક કંઠમાંથી ગવાતું પોતે એ સાંભળ્યું હતું. પણ આ કંઠ કોઈક જુદો હતો. એક પુરુષ ગાતો હતો. નાનપણમાં લોક પરિચયના અભાવે એના કાનની લઈ લીધેલી શક્તિ આજના ભર્યા સંસારે પાછી આપી હતી. તેથી એના કાનમાં 16 શબ્દનું સંગીત ઊંડે ઉતર્યું. એ સુરોની દિશામાં પોતે આગળ વધ્યો. ગાનારે ગાન બંધ કર્યું. ગાનારથી થોડે દૂર 4 બીજા માણસો બેઠેલા. એણે ગાયકને કંઈક કહ્યું. ઊઠીને એ ગાયક ચાલતો થયો. પાછળ 4 જણ ચાલ્યા. અર્ધજોગી વેશધારી નાગડો એ ગાયકની પાછળ ચાલ્યો. 4 રક્ષકોની સાથે ગાયક ઉપડતે પગલે એક રાજનિવાસના દરવાજામાં પેસી ગયો. તે પછી એનો પત્તો મળ્યો નહીં. એક દિવસ આગ્રામાં વીરતાના ખેલોની મિજલસ હતી. જુદા જુદા પ્રદેશોમાંથી રમતવીરોને તેડાવ્યા હતા. યોગીઓની ફોજને પણ પોતાની શૌર્ય લીલા બતાવવાનું નોતરું હતું. શહેનશાહ અકબરની હાજરીમાં સુરાતનની હરીફાઈ ઉજવાતી હતી. સૌના સાંભળવામાં આવ્યું હતું કે ગુર્જર દેશના રાજપૂતો વધુમાં વધુ રોમાંચક વીરતાની રમત લઈને આવ્યા છે. જોધપુરી, બિકાનેરી, જયપુરી અને મહારાષ્ટ્રી બધા દાવ ખેલાતા ગયા. તેમ તેમ પ્રેક્ષકોની અચરજ વધતી ગઈ કે ગુર્જરો તો વળી કયા ચડિયાતા દાવ દેખાડવાના હશે. આખરે ગુર્જરોનો તમાશો આવ્યો. ત્યારે તમાશ બીનોના મુખ ઊંચા થયા. બે ગુર્જર ક્ષત્રિયો ફક્ત કઠોટા ભર તમાશબીનોના તંબુમાંથી બહાર નીકળ્યા. તેમના શરીરમાં ખાસ કશી વિશેષતા નહોતી. કસાયેલા દેહનો તમામ તેમની પાસે નહોતો. છે કોઈ ગુર્જર બેમાંથી એક જણાએ સાથ પાડ્યો. મુસ્પર ગુજરાતી શહેનશાહે નહનુને ઇશારત કરી. નહનુને મુઘલ દરબાર મુસ્પર ગુજરાતી નામે ઓળખતો. શહેનશાહનો લાડીલો નજર કેદી નહનુ પોતાના આસન પરથી ઊભો થઈને તમાશબીનો પાસે આવ્યો. આને બરોબર વચ્ચેથી પકડો એમ કહી તેમણે નહનુના હાથમાં એક બરછી પકડાવી. બરછીની બંને બાજુએ તીક્ષણ અણીઓ હતી. કસ કસીને પકડો, પંજાને ધ્રુજવા ન દેશો. મુસ્ફર બે પંજાવતી બરછીનો વચલો ભાગ જાળીને ઊભો રહ્યા. એની બંને બાજુથી અકેક ગુર્જર ખુલ્લી છાતીએ દોટ કાઢતો આવ્યો. દેખીને મુસ્ફરના હાથ કાંપી ઉઠ્યા. બરછી એના હાથમાંથી પડી ગઈ. મુસ્ફર શર્મિંદો બનીને પાછો પોતાને આસને જઈ બેઠો. છે કોઈ બીજો ગુર્જર? તમાશબીનોની હાક પડી. એ હાકને જવાબ દેવા નાગડાઓની જમાતમાંથી એક આદમી ઊભો થતો બેસી ગયો. અકબરની આંખ એ આદમી તરફ ખેંચાઈ. ગુર્જર છો? શહેનશાહે પૂછ્યું. સોરઠિયા હો તો ચાલશે, જમાતના આગેવાને સામો સવાલ કર્યો. સોરઠિયો પણ ગુર્જર જ છે. ગુજરાતી તામસબીને મંજૂર રાખ્યું. મંજૂર શહેનશાહે શબ્દ કહ્યો. મંજૂરી સાંભળતાની વારે જ જમાતમાંથી એક કઠોટાધારી યુવાન ઉઠી વચ્ચે આવ્યો. એ નવા નાગરનો નાગડો હતો. એણે બરછીનો વચલો ભાગ એક જ પંજામાં જકડી લીધો અને પછી એ ઊભો રહ્યો. ત્યારે ગિરનારી ગુરુદત્તના શિખરશો ભાસ્યો. સો સો કદમને અંતરેથી એ ગુર્જરો ખુલ્લી છાતીએ દોડ્યા. તેમણે બરછીના બંને બાજુથી અવિચલ અણીઓ સાથે છાતીઓ ભીસી દીધી. બંનેની પીઠ પાછળ અણીઓ તગતગવા લાગી. પછી બંનેએ જોંટ મારી. બરછીની અણીઓ કાદવમાંથી ઉપડે તેમ નીકળી આવી. જખમોમાંથી લોહીની ધારો ચાલી. બંને બેભાનોને ત્યાંથી ઉચકીને લઈ જવામાં આવ્યા. તમાશાના મેદાન પર સન્નાટ પથરાયો. કોઈની તારીઓ પાડવાની પણ મકદૂર ન ચાલી. મુગલો સ્તબ્ધ બન્યા. અકબરશાના નયનો ચોમેર ફરી વર્યા. ગુર્જર રાજપૂતોની સરસાઈ કરનારો કોઈ અફઘાન, કોઈ ઈરાની, હફસી, મુઘલ સર્વના નેત્રો નીચે ડર્યા હતા. એ નેત્રો જ્યારે ઊંચા થયા ત્યારે તેમણે ખુદ શહેનશાહને જ ઊભો થઈને તલવાર ખેંચતો જોયો. ખુલ્લી તલવારે એ મેદાનની વચ્ચે જઈ ઊભો રહ્યો અને બોલ્યો, હું મારો કોઈ જોડીદાર રાખતો નથી કે જેથી ગુર્જર રાજપૂતોની માફક કસરત કરું. મારે માટે તો દિવાલ જ બસ થશે. એટલું બોલીને એ સામી દિવાલે ઘસ્યો. તલવારની મુઠ દિવાલ સાથે ટેકવીને એણે તલવારની પીછી પોતાના પેટ પર વચ્ચોવચ્ચ લીધી. આહ એવી તાજ્યુબીના ઉદ્ગારો તમસાબીનોમાં ઉઠ્યા. એક જ પલ પૂરી થાત અને તલવાર અકબરના પેટને પાર કરી ગયો હોત. એક જ જુવાનને અકબરના જીવન મૂલ્યની જાણ હતી. એક જ રાજપૂત એ જિંદગીનો આવો અંજામ ન જોઈ શક્યો. એક જ નરના હૃદયમાં એટલી પ્રીતિ હતી, એણે દોટ દીધી. એણે પહોંચી જઈને જોરથી તલવાર પર મુક્કો લગાવ્યો. તલવાર અકબરના અંગૂઠા પર થોડા કાપ મૂકતી દૂર જઈ પડી. એ હતા યુવાન મહારાજા માનસિંહ. પાદશાહે કોપાયમાન બની માનસિંહને ભોંય પર પછાડી દીધો. એક સૈયદે દોડ્યા જઈ પાદશાહને મહારાજા માનસિંહથી લડતા છૂટા પાડ્યા. તમાશાનો આવો અણધાર્યો અંજામ આવ્યો. પ્રેક્ષકો વિખરાઈ ગયા અને વિસર્જન થતાં બે મુગલો મુસ્પર તરફ તિરસ્કારની નજર કરીને બોલી ઉઠ્યા, ગુજરાત પર હુકુમત તો શાહ અકબરની જ કરે, એ નામર્દ શું કરતો હતો જેના હાથમાં બરછી પણ ધ્રુજે છે? રંડીનો બેટો છે, બીજાએ છુપું છુપું કહ્યું. તમામ આંખોમાં જાણે તિરસ્કાર ભર્યો હતો. કોઈએ કહ્યું, હેઠ ગુજરાતી. સાંભળીને મુસ્પરે શરમ અનુભવી. બધાએ ચાલ્યા ગયા. પછી એ એકલો ઊભો હતો. એક માણસનો પડછાયો એના પર પથરાયો. માણસે આવીને કુમાસથી એને ખભે હાથ મૂક્યો, પૂછ્યું, તમે ગુજરાતી છો? મુસ્પરે એ સવાલમાં પણ હિંપત સાંભળી એણે લજવાઈને માથું હલાવ્યું. યમુનાના તટે તમે ગાતા હતા? તમે કોણ છો? સોરઠિયા છો ખરું? મુસ્પરે પેલા બરછી પકડી રાખનાર યુવાનને ઓળખ્યો. યુવાનને નરમાશથી પૂછ્યું, મેં તમને મોઠા પડ્યા એવું લાગે છે? મુસ્પરને અચંબો લાગ્યો. એક કદરૂપ જોગી જેવો જણાતો માણસ આટલી નરમ સુંદર વાણી વાપરી શકે છે. ચાલશો યમુના તટે? નાગડાએ પૂછ્યું. શું કરશું? તમે ગાજો, હું સાંભળીશ. મને ગીતો આવડતા નથી, એ એક જ બોલ ગાશો તો પણ હું મારી ધરતીનો સ્પર્શ અનુભવીશ. યમુના તીરે બેઉ જણા બેઠા. મુસ્પરે સરાણ્યણ છોકરીના ગ્રામ ગીતની બે ચાર પંક્તિઓ ગાઈ. એ વખતે પણ થોડે દૂર ચાર બીજા આદમીઓ બેઠા હતા. પૂર્વે મેં આ જ પંક્તિઓ સાંભળી છે. ક્યાં સાંભળી હશે? અમદાવાદમાં રહ્યા હતા? હા, સાબરમતીને તીરે. હથિયાર સજાવવા ગયા હતા? યાદ આવ્યું, એક છોકરી સરાણ ખેંચતી ગાતી હતી, એ મારી બેન થાય. તમારી બેન? સાસકપણે. નાનુએ જવાબ ન દીધો. યમુના તીરે બાદશાહી મહેલોની બત્તીઓના તેજ વરસતા હતા. તેને અજવારે નાગડાએ નાનુના નિરુત્તર મોં સામે નજર કરી. મોં પર પ્રેમનો ઝલકાટ હતો. ધીરે ધીરે બે આંસુઓ ટપકતા હતા. દેવ મૂર્તિઓને રોજ રોજ નિહાળતા નાગડાએ આ માનવ મૂર્તિના મોં પરની પ્રેમ ઝલકને પણ છુપી વંદના દીધી. તમે જમાતના જોગી છો? ના, આશ્રિત છું. અસલ ક્યાંના? રઝર તો પણ કંઈ ગામ હશે ને. જામનગર નાગની સત્તા જામનું જામનગર એ જ. મારા તો એ દોસ્ત છે, રાજપૂત વીર છે. સૌરાષ્ટ્રના રાજપૂતો જબરા ઈમાનદાર હોય છે, એમ મેં ચારણોની વાતોમાં સાંભળ્યું છે. નાગરો કશું બોલ્યો નહીં, વધુ વાર્તાલાપ ચાલી ન શક્યો. દૂર બેઠેલા ચાર આદમી પાસે આવ્યા. તેમણે નાનુને કંઈક કહ્યું. નાનુ નાગડાને સલામ પણ કર્યા વગર એ ચારેની સાથે ચાલી નીકળ્યો. કોણ હશે? નાગડાએ વિચાર કર્યો. કોઈ રાજકેદી હશે. 15 જનની જન્મભૂમિ, દુનિયાની મહાન કૂચોનો ઇતિહાસ લખાશે તે દિવસે સુવર્ણ અક્ષરોમાં અંકિત થનારી સવારી અકબર શાહની હશે. ગુજરાતને લોહીનું એક પણ બિંદુ છાંટ્યા વગર આણમાં લેનારો અકબર ફરી પાછું ગુજરાતના મિર્જા અમીરોએ બંડો સળગાવ્યાનું સાંભળીને પોતાના નૂરે બેઝાર ધવલ પ્રકાશ અશ્વ પર પલાણ્યો. એકલો નહીં, સૈન્યના રસાલા સાથે ઉપડ્યો. રવિવારનો એ દિવસ હતો. આગ્રાથી અમદાવાદનો 500 ગાઉનો પંથ બરાબર 9 દિવસમાં કાપી નાખ્યો. સોમવારની સંધ્યાએ એણે શત્રુઓને ચકિત કર્યા. ઝાડી અને જંગલો, બે કાંઠે વહેતી નદીઓ અને ઠેર ઠેર છુપાયેલા બંડખોરો સૈન્યોની વરસતી તીરંધારા એને ન રૂંધી શકી. કડી, વડોદરા, ભરૂચ સર્વત્ર એ વંટોળ રૂપે ઘૂમી વળ્યો. એના ડાબા જમણા બાહુરૂપ હતા રાજા માનસિંહ અને રાજા ટોડરમલ. સર્વથા ગોને સાફ કરવામાં એણે દયા ન જાણી. પશ્ચાતાપમાં પ્રમાણિક જણાયા તેમને એણે દિલાવરીથી જીત્યા. ચંગીઝ ખાનની માએ આવીને પોતાના બેટાનો દગલબાજીથી જાન લેનારા સિદ્ધી અલ્પખાન સામે ફરિયાદ કરી. અપરાધી પુરવાર થનાર એ હત્યારાને અકબરે હાથીના પગ હેઠળ ઠુંડાવ્યો. રાજા ટોડરમલને એણે ગુજરાતના આંધાધૂંધી ભર્યા વસૂલાત વહીવટને સ્થાને આદલ ન્યાયનિષ્ઠ જમાબંધી માટે રોકી દીધા. એ શાંતિ સ્થાપનાની અકબર સવારીને સ્વાર્થી મુસ્લિમોએ કહેર બગુજરાત આમદ નામે ઓળખાવી. ઠેર ઠેર નિંદા પહોંચી કે ગુજરાતમાં કહેર આવ્યો. અકબર ના આવ્યો પણ કારો કહેર આવ્યો. આગ્રામાં પણ નનુને કાને શબ્દો પડ્યા. ગુજરાતમાં પાતશાહી કહેર આવ્યો હતો. હવે એ કહેર સૌરાષ્ટ્ર પર ઉતરવાનો છે એવી અફવાઓ ચાલી. નનુ મુસ્પરે ફરી એકવાર યમુના તટ તરફ પગલાં માંડ્યા. 2 વર્ષની રાજકેદ તો ચાલી ગઈ હતી, દેખરેખ ઢીલી થઈ હતી. ખુદ પાતશાહે જ મુસ્પરના યૌવનનું ઘડતર કરવાના અભિલાષ રાખ્યા હતા. અવર જવરની છૂટ વધી હતી. મુસ્પર કોઈ કોઈ વાર એકાકી પણ યમુના તીરે જઈ બેસતો. અનુચરો ઉદાર, શિથિલ અને વિશ્વાસુ બન્યા હતા. નાગડાને વારંવાર મળતો અને બંસી બજાવી સુરો સંભળાવતો. ફરી એકવાર એમની અને નાગડાની ભેટ થઈ. નાગડો બેઠો બેઠો પોતાની મૂછો પર હાથ ફેરવતો હતો. એના આંગળામાં વાળની ઝીણી શેડિય રમતી હતી. યમુનાના તીર જાણે એને સાંકડા પડતા હતા. ઉઠી ઉઠીને એ આંટા મારતો હતો. પોતાની ભુજાઓ લાંબી કરી કરીને તપાસતો હતો. પોતાની છાતી એ ફૂલાવતો અને સંકોડતો હતો. એ મુસ્ફરની જ રાહ જોતો હતો. મુસ્લિમ ભાઈબંધ, એણે મુસ્ફરની સામે હાથ જોડ્યા. છેલ્લી મુલાકાત કરવા આવ્યો છું. કેમ? આવતીકાલે હું સ્વદેશ જાઉં છું. મારી મુછડીએ વાર ગાલી લીધા. ગુરુજીએ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા પર નીકળવાનો જમાતને હુકમ કર્યો છે. તેમની સાથે કાલે હું માતાના દ્વાર તરફ પ્રયાણ કરી જઈશ. તમારી અમ્મા તમને ઓળખી શકશે? આટલા બધા વર્ષે એ તમારા મોંને પારખશે? પણ હું એને કહીશ ને કે માતા, હું તમારો પુત્ર છું. હું ગેલો નાદાન પાછો ડાયો થઈને તમારે ખોરે આવું છું. એ જીવે છે? જીવતી જ હશે ને. મારી વાત જોતી જોતી એ ન જીવે તો બીજું શું કરે? નહીં હોય તો તો મને ગુરુદેવે કહ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં અને જન્મભૂમિ બેઉ સ્વર્ગથી એ મહાન. મારી જન્મભૂમિ તો મને ખોરે લેશે ને. એને કહીશ કે માતા, હું ગેલો પુત્ર પાછો આવ્યો છું. ગેલા પુત્રને જન્મભૂમિ પણ સ્વીકારતી હશે? તમે કેમ આવા પ્રશ્ન પૂછો છો? જેને જનની ન હોય તેની જન્મભૂમિ જનની થતી હશે, તેને ગોદમાં લેતી હશે, એકાદ નદી કિનારો કાઢી દેતી હશે, 10-12 યુવાન યોદ્ધાઓ મેળવી દેતી હશે, પહાડો કુંભવા દેતી હશે, દુશ્મનો સાથે બેટમ બેટા કરવા દેતી હશે. આમ કેમ પૂછો છો? કોઈ યાદ આવે છે? યાદ આવનારી અમ્મા તો મારે નથી, તમારે માતા નથી, મરી ગયા છે, મને ખબર નથી. માતા યાદ તો આવે છે ને, દીઠી નથી, મોં નથી મળતું, પણ માતાને કલ્પી છે. મેં એક 30 રૂપે વેદનાની રુદન ધારા રૂપે અનંત યાતના રૂપે તમે આવો ને મારે વતન, ત્યાં મારી માતાને હું યાચના કરીશ કે આ બંધુને પણ બેટો બનાવો, પ્યાર કરો. અને માં એટલી બધી પ્રેમાળ છે ને કે જરૂર જરૂર તમારા પર વાલ બતાવશે. ચાલો તમે મારી માનું હૃદય આપણે બંને સમાઈએ, તેટલું બધું પહોળું છે. એટલું કહીને એણે ધરતી ફરતા વિશાળ સીમાડા પર હાથ ફેરવ્યો. જાણે માના હૈયાનો વિસ્તાર દેખાડવાનું એ એક જ સત્ય માપ હતું. પછી એણે મુસ્ફરના ખભા પર મૈત્રી ઝરતો હાથ મૂક્યો. એનો પંજો મુસ્ફરના અડધા બરડા પર પથરાઈ ગયો. મોટામાં મોટું દુઃખ શું હશે દોસ્ત? મુસ્ફરે નાગડાને પૂછ્યું. ગુરુદેવે તો કહ્યું છે કે મોટામાં મોટું દુઃખ નામર્દાઈ છે. નહીં ભાઈ, એથી એ મોટું દુઃખ તો નામર્દ તરીકેનું મહેણું છે, ગાર છે. કારણ એમાં આપણું એક જ અપમાન નહીં, પણ આપણને જન્મ દેનાર માતાને પણ ધ્યાન જ સૂચિત છે. એવી ગાર ખાઈને બેસનાર વધુને વધુ નામર્દ બને છે. નાગડાએ જાણે કે પ્રસ્તાપી કોઈ ચર્ચા ચાલતી હોય તેવી અદાથી વાત આગળ ચલાવી. એને ખબર નહોતી કે આ વાક્ય મુસ્ફરના અંતર પર જખમરૂપ થઈ પડ્યું છે. એવી ગારને ધોઈ નાખવા ખાતર માણસે પોતાની જાન પણ કાઢી દેવી જોઈએ એ તો ખરું, પણ બીજા હજારોની જાન હોમાઈ જતી હોય તો હોમી નાખવી જોઈએ કે નહીં? ગુલશનનો વેરાન કરી નાખવો જોઈએ કે નહીં? દયા માયા મમતા તમામ પ્રકારની કુમાસને સરગાવી દેવી જોઈએ કે નહીં? મુસ્ફર એમને એમ આગળ વધતો હતો. એણે નાગડાના જવાબની રાજ ન જોઈ, એ જાણે પોતાની વાત જોડે જ વાર્તાલાપ કરી રહ્યો. શંખનાદ થયો, નાગડો સફારો જ ઉઠ્યો. એણે મુસ્ફરની સામે હાથ જોડ્યા. મેરે મિત્ર અબ મેરે જાના હોગા, સોરઠમાં આવજો, માં તમને બેટા કરી બોલાવશે, એ મારા જેવડા તમામને બેટા કહે છે, આવજો સોરઠમાં. નાગની ગામ સતો જામ રાજા અને ને મારો પિતા, એનું નામ તો ગુરુદેવ બતાવી શક્યા નથી, એનું નામ ન દેજો, એને વાત ન કહેજો, પરબરા માં પાસે જ આવજો. આવજો હં, જરૂર, નમસ્કાર મિત્ર. એમ કહીને એ દોટ મારીને યોગીઓની જમાતમાં પડાવ તરફ ચાલ્યો ગયો. અને મુસ્ફર પોતાના ભેજામાં એક જ ધૂન લઈને પથારી તરફ વર્યો. ગુજરાતમાં પાતશાહી કેર કેર, ગુજરાત આમદ, એ ધૂને એના કલેજામાં એક ઝેરી કીડો મૂક્યો અને એના મગજમાં એક બીજો મોહક સૂર મદિરાનો કેપ ભરવા લાગ્યો. સોરઠના રાજપૂતો કાઠીઓ ઈમાનદાર છે, ચારણની વાર્તાઓમાંથી મેં એ સાંભળ્યું છે. સોરઠમાં જઈ પહોંચ્યો. વિજયી મસ્તક સોલ પત્ની સાથેની છેલ્લી સુહાગરાત પછી લગભગ 3 મહિને જેસા વજીર જૂનાગઢ તરફથી પાછા ફરતા હતા. એની પછવાડે 4000 નવા નગરી સવારોનું સૈન્ય ચકચૂર ચાલતું હતું. સૈન્યની સાથે તોપો, બંદૂકો, નિશાનો, ડંકા, તંબુઓ અને સમયાના ઢોપ અને બખ્તરો અઢળક અસબાબ હતો. ગયા ત્યારે નહોતા લઈ ગયા એવી એ બધી રિયાસત હતી. એ ચીજોનો દેખાવ મુગલાઈ હતો, સાથે એક લડાયક હાથી પણ હતો. જેસાભાઈ એની બાજુએ ચાલતા બે આગેવાન ઘોડેસવારો પૈકીના એક ત્રાંસા આંખો તાણતા અસવારે કહ્યું, મારો હાથી પણ ઠીક મળી ગયો. મુગલા બધું મૂકીને ભાગી ગયા. હાથીને તો મેં આડા પડીને હાથ ધરી લીધો. હા, જેસાભાઈએ હાથી ઠાવકો છે. નહીં નહીં, લોમા કુમાર બાજુએ ચાલતા ત્રીજા જુવાન અસવારે વાંધો રજૂ કર્યો. હાથીને તો મેં સૂંઢ ઝાલીને ને જેસા વજીરે એ જુવાનની સામે શાંત દ્રષ્ટિ કરી એને વધુ બોલતો અટકાવ્યો. કુંવર અજાજી લોમા ખુમાર નામે સંબોધાયેલા એ બીજા આગેવાનોને ઠંડા શબ્દોમાં કહ્યું, તમે બીવોમાં મારે કંઈ હાથી જોતો નથી. હાથી તો લોમા ખુમાર જેસા વજીરે હસીને જવાબ દીધો, તમને જ આપ્યો છે. ના, હું કંઈ આપેલું લેવા માંગતો નથી. ઠીક ભાઈ, તમે જીતેલો છે માટે તમારે રહ્યો. હાઉ તો એમ કહો, બાકી મારે કંઈ જોતો નથી. આપા લોમા ખુમાણ જેસા વજીરે વતને જુદો એક જોક આપ્યો. આપણને તો આજ હજારો હાથી હાથ આવે ને થાય તે કરતાંય વધુ આનંદ થવો જોઈએ. આપણે આજ સોરઠના ઇતિહાસમાં પહેલી જ વાર દિલ્હીની પાતશાહી ફોજના પીંછળા પાડી નાખ્યા. સોરઠનો સુબો અમીન ખાન પોતાને માથે અકબર શાહની ફોજ આવે ત્યારે કોઈને નહીં, અને જામને ને ખરેડીના ખુમાણને રક્ષા માટે તેડાવે એ જ એક અજબ વાત હતી. અને અકબર શાહનો દૂધભાઈ કારઝાર મિર્ઝા ખાન પોતે મુગલાઈ ફોજ લઈને કોડીનાર સુધી ભાગી નીકળે. ભૂંડો હાલે ડંકા નિશાન હાથી ઘોડા અને હથિયાર પડિયાર મૂકી હાથે પગે વહેલું આવે અમદાવાદ એમ ભાગી છૂટે. એ બનાવ વિચારવા જેવો છે. હાથી ઘોડાની લૂંટની વેચાણ તો વળી શું કરવાની હતી? લડાઈઓ લૂંટને માટે જ કરાય. એ જમાનામાંથી આપણે કેવી બહાર નીકળશું? સફેદ દાઢીમાંથી ગરાઈને વજીર જેસાના શબ્દ પડતા હતા. લોમો ખુમાણ પોતાની નાનપ માટે પસ્તાવો કરતો હતો કે આ બુઢાના બોધ વચન ઉપર છુપો ખાર કરતો હતો તે તો ખબર ન પડી, પણ એના મોં પર જંખાસ પથરાતી હતી. પાછળ ફોજમાંથી હર્ષના કિકિયાટા આવતા હતા. જુઓ લોમાભાઈ, સાંભળો. કુંવર જેસાએ દેહ મરડીને ઘોડાના પાટિયા પર હાથ ટેકવી પછવાડે ચાલ્યા આવતા 4000 યોદ્ધા બતાવ્યા. જોઈ લો આ સોરઠિયા સૈનિકોને મળી ગયેલો આત્મવિશ્વાસ. પરદેશીઓના માર ખાઈ ખાઈને પોતાની જાતમાંથી ભરોસો જ ખોઈ બેઠેલી આ બહાદુર સોરઠને રુદેરામ જાણે પાછો આવ્યો છે. એ આજ કોના ઉપર વિજય મેળવીને વરેલ છે તેનું એને જબ્બર ભાન થઈ ગયું છે. અમીન ખાન ઉપર કોર્ટના દરવાજા ભીડીને બેસી ગયો. આપણને બોલાવીને પછી બારણા ઉગાડ્યા નહીં, આપણને એમ કેવરાવીને પાછા પાડ્યા કે અમારે ને બાદશાહના સુબાને વસ્તી ચાલે છે માટે પાછા જાઓ. કરમ હીણો અમીનો ખંડડી ભરવા તો ઠીક, પણ ઉપરકોટ શોધ સોંપી દઈને નીકળી જવાય તૈયાર હતો. આપણને તો ભૂમિ માથે ઊભા રહેવું ભારે થઈ પડ્યું. આપણે આપણા નોકને કારણે આંખો મીચીને મજે વળીના ખુલ્લે ખુલ્લા મેદાનમાં પાતશાહી ફોજ પર ત્રાટક્યા. તે ઘડી સુધી તો આ સોરઠિયા લડવૈયાના મનમાં બીકના કેવા સસલા ફફડતા હશે. આપા લોમાં બાપડા 4000 ને અમારા 500 કાઠી લોમા ખુમાણે એ વાત ગણતરી બહાર રહી જવા દીધી નહીં. ખરા ખરા કાઠી આપણા 4500 શત્રુની કંટારી તોપોને ખોટી પાડીને મિરજા ખાનના લાજ લુગડા ઉતારી આવ્યા. એના પોરસની એની ફૂલાતી છાતીઓની જ મને તો હવે મોજ લાગી છે. તે ભેગી ચિંતા પણ જાગી છે. ચિંતા કરવાની તો તમારી પ્રકૃતિ જ પડી છે ખરી ને? લોમા ખુમાણે વડીલપણું બતાવ્યું. અમે કાઠીઓ તો આજના સૂરજના ઉગવા આથમવા વચ્ચેની જ વાત વિચારનારા. આવતીકાલની વાત આવતીકાલનો ભાણ ઉગે ત્યારે વિચારીએ, વચ્ચે નાહકની રાત ન બગાડીએ. કુંવર અજોજામ આ બંને પુરુષોની મનોવસ્થાને તોડતો તોડતો ઘોડો હાંકે જતો હતો. એ પણ બેશક મોજીલી મનોદશા છે. કાઠીરાજ વજીરે એક નિશાસો નાખીને કહ્યું, પણ સોરઠી યોદ્ધાઓનો આ પાછો વરેલો હૃદયરામ જો આપણી જ એકાદ અણ આવડતને કારણે, આપણા જ નાનકડા સ્વાર્થને કારણે અને આપણા એટલે કે આગેવાનોના નજીવા મતભેદને કારણે પાછો ઉડી જવાનું કમનસીબતાણું આવશે તો અમે જો વારી વાત રહેવા દો ને વજીર. આપણે રહેવા દઈએ એથી એ કાંઈ ટરે તેમ છે કાઠીરાજ? અકબર શાહ પોતાની ફોજનો બચ્ચાડા નાનકડા સોરઠના 4000 હાચે 4.5 ભૂલ્યો 4500 હાથે થયેલા બેહાલી ભર્યો ફેજ કાંઈ સાંખીને બેઠો રહેશે નહીં. ત્યારે લોમાએ પોતાની અક્કલને માપે માપણી કરી, પાછા ખો ભૂલી જશે. ખો જેસાભાઈ, હવે હમણાં તો એ કાઠીઓનો કરારકાર સોરઠ સામે જોઈ રહ્યો. હા હા હા, જેસા વજીર હસીને જ બંધ રહ્યા. મને તો આ મારા કુંવરનાય કારની ફિકર છે, કડાકૂટ છે બધી. એ તો લોમા ખુમાણે કંટારો બતાવ્યો. બાકી અમીન ખાન તો હવે પાદરો દોર થઈ ગયો. એને જેટલો દબાવી શકાય તેટલો દબાવતા રહીએ. લોમા ખુમાણના મન પરથી આ બધી વિચારકરણીઓ દૂરમાં દળી ગઈ છે એ તો જેસા વજીરે સમજી લીધું હતું. આ પાકે ગળે કાંઠા ચડાવી શકવાની આશા એણે છોડી દીધી. ગામ પછી ગામ આવતા ગયા. ગામે ગામના લોકો આ અપૂર્વ વિજય કામી આવેલી સોરઠી ફોજના સામૈયા કરતા ગયા. ગામડે ગામડેથી નમુછિયાને મુછારા, નાના ને મોટા સેંકડો જુવાનો જૂથ બાંધીને જેસા વજીર પાસે નવાનગરની ફોજમાં નોકરી માંગતા ઊભા રહ્યા. ગામો ગામના લોકોએ આ વિજયવંતી ફોજમાંથી પોતપોતાના જ્ઞાતિલા કયા કયા જુવાનો હજુ કુંવારા છે તેની શોધાશોધ કરવા માંડી. પેવીસારોની વાટાઘાટ રસ્તામાંથી ચાલવા લાગી. ઉંમરલાયક દીકરીઓના બાપ આવી આવીને જેસા વજીરના અંગરખાના છેડા ઝાલી વિનમવા લાગ્યા. અને ગામ ગામની છોકરીઓએ ક્યાં કમ હતી એ પણ પોતપોતાના મનથી વર નક્કી કરતી કરતી ગામ પાદરના નદી નવાણો પર નાતી ધોતી કે પાણી ભરતી, છાણ વીણતી કે ઓરિયામાંથી માટી ખોદતી આ સૈન્યના વિજય ઉત્સવમાં પોતાના પ્રાણના લીલુડા તોરણો બાંધતી હતી. ઓલ્યો 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 સારિયાટા ધોબાવાળો તમારો હ? જસુબા એક હસ્તી છે એ છોકરી અંગૂઠો બતાવીને કહેતી. રણકીબા ઓલ્યો બાળી આંખો વાળો તમારો, અરે મણીબા, ત્રીજી કહેતી, ઓલ્યો જેનો કોણિયેથી હાથ જ કપાઈ ગયો છે ને એ તમારો ઠીક પડશે, તમે છો બેક રિસારવા, એ અડબોત મારવા આવશે તો હાથ વગરનો ઊભો થઈ રહેશે, પણ એ ડાબેરી હશે તો મણીબા પોતાના ભાવિ સંસારનું એક ચિત્ર દોરી નાખતી તો એના ડાબા હાથની થોટ વધુ ભારી પડે ને, એ કરતાં ઓલ્યો પગ કાપેલો ઠીક, મારવા ઉઠે એ મોર્યો તો એની ઘરવાળી રફુ ચક્કર થઈ જાય. બાપુ, પાંચમી કહેતી, લાગ આવે ત્યારે તો પછી એની કાખ ગોળીએ જ લંબઠોરી નાખે ને, એને તો આઠે પોર હાજર હથિયાર એવાને કોણ પરણે, પણ પોરહ કેવો રહીએ, જીવીએ ત્યાં લગી નામના તો ગવાય ને, કે જો આનો ધણી દલ્હીના પાછળની ફોજને જીતી આવ્યો તો, અને એવા જોગદારની તો બે લાકડી એક ખાવી મીઠી લાગે. હં બોન, મારો ભાઈ મોટો થશે એટલે એને વજીર બાપુ પાસે મેલી આવશું, એમ મારા મા બાપ વાતો કરતા હતા, આવી એકાદ સુરવીરાઈ કરી આવે એટલે કન્યા જડતા કંઈ વાર લાગે. અરે રે બોન, મારે તો નાનો કે મોટો એક ભાઈ જ ન મળે ને, કોને મોકલીએ, હે એલી, આપણને છોકરીઓને ફોજમાં દાખલ ન કરે, આપણે ફોજમાં શું કરી શકીએ, અરે સાંભેલે સાંભેલે મુંગલાને મારીએ, નીકર પાણીના માટલા માથે લઈને આપણા મરતા જણને મોએ પાણી તો ટોઈએ ને, હવે જુદ્ધ થાય તો આપણે માટલા ભરી ભરીને રણથારમાં જઈ પોગવું, હા વ્રત લઈએ, નાતી ધોતીને પાણી ભરતી ગ્રામ કન્યાઓ ગામ પાદરના શિવાલયમાં જઈને આગામી યુદ્ધમાં પાણી પહોંચાડવાની પ્રતિજ્ઞાઓ લેવા લાગી, માતાઓ બાળકોને પીઠ થાબડી થાબડી મોટા કરવા લાગી, વાંજિયા માવતરો જેસા વજીરના જુવાન યોદ્ધાઓને જોયા પછી પોતાના સંસારમાં વિશેષ શૂન્યતા અનુભવી રહ્યા, ગામે ગામની સમૂહ દ્રષ્ટિ નવાનગરની દિશામાં દોડવા લાગી, નવાનગર સૌથી સૌર્ય તનમનનાનું મધ્યબિંદુ બન્યું, પોતાની જયવંત ફોજને પગલે પગલે એ તમન્નાના કંકુવેર તો વૃદ્ધ વજીર લોકસંઘને આંગળી ચીંધતો ગયો કે મને ડોસલાને સિદ્ધ ફૂલ ચડાવો છો, ભાઈ યુદ્ધનો જીતણહાર તો જુઓ આ રહ્યો, અજો કુંવર અને બીજા જુઓ આ રહ્યા એના જવા મર્દ, પાડોશી કાઠીરાજ લોમા ખુમાણ, હું તો એ મોરનું પીંછડું છું, યુવાન સોરઠિયાઓ દીવાની વાટિયું વણાઈ જાય એવા તમે સૌ, એ પેજના દીવા અજા કુંવરની ફરતા જૂથ રૂપે વણાઈ જજો, હજી તો વધારે કઠણ વેરા હાલી આવે છે, હરેક ઠેકાણે વજીરે એ રીતે અજા કુંવરને આગળ કર્યો, લોમા ખુમાણને આ બાબત ખટકનારી બની, નમુછિયા એક છોકરાનું ગૌરવ ટોચે નીકળતું હતું, પહાડ સરીખો પોતે કાઠી તે એક છોકરાનીને એક બુડ્ઢાની આડાશે ઢંકાઈ ગયો, યોદ્ધાઓને વધામણે ઉમટેલું જામનગર બીજા રત્નકરનું રૂપ ધરી રહ્યું હતું, સામૈયાની મોખરે સતાજામ પોતે હાથીની અંબાડીએ બેઠા હતા, લોમા ખુમાણને ભેટ્યા, જેસા વજીરને બાથમાં ગાળ્યા, પણ કુંવર અજાજીએ જ્યારે બાપાના પગમાં હાથ નાખ્યા ત્યારે સત્તાજામે માથે હાથ મૂકી જીવતો રહે એટલું એ ના કહ્યું, શત્રુઓને કોડીનારની સાગરપટ્ટી સુંધી તગડીને ઠમઠોરવામાં કુંવર અજોજી મોખરે હતા, એવી ઘણીય પરાક્રમ કથાઓ જેસા વજીરે જામને કહી, છતાં પિતાએ પુત્રની સામે જોયું નહીં, આખર ટાણે એક જ ટોણો ઉમેરી દીધો કે કયો મુલક જીતીને લાવ્યા છો, ત કશું ધરતીનો ઉમેરો થવાનો નહોતો, એવા મફતના મામલા મચાવવાની મને તો જાજી હોશ નહોતી. બાકી બાપુનું વચન ઉઠાપીને ચોરીથી તમારી સાથે ભાગી નીકળનાર દીકરાનો શો ભરોસો? કુંવર ચૂપ રહ્યો. એના કલેજામાં તો મોટી ભેખડો ફસકી પડી. નગરજનોના ધન્યવાદો લઈ લીધા. પછી દરબારગઢમાંથી જેસાવજીને ખસી જવું હતું, પણ લોમાખુમાણની વાતોના તડાકા ખૂટતા નહોતા. વિગતવાર આખી ચડાઈ વર્ણવી આપો. સત્તા જામે વજીરને કહ્યું, જાજી વિગતો તો કશી છે નહીં, અને હવે ઉતાવળ પણ સી છે. લોમાખુમાણની હાજરી છે ત્યાં સુધી વિગતોમાં ઉતરવાની હોંશ દબાવી રાખીને વજીરે વાત ઉડાવી. એ શરમાર માણસ છે, નહીં કે લો જામ રાજા હું જ ચર્ચી દેખાડું. એમ કહી લોમાખુમાણે જે પારાયણ માંડી તેમાં પોતે જ એક વીર રૂપે રજૂ થયા. બાકીના બધા ઠીક ઠીક તેમની તો ક્યાં ક્યાં ભૂલો થઈ તે જ રમૂજ સાથે વર્ણવી બતાવ્યું. જેસા વજીરને કંટારો આવ્યો. એણે બે ત્રણ વાર રજા માંગી, કોઈ દિવસ નહીં ને આજ જાતે જન્મારે સી ઉતાવર આવી ગઈ. સતાજામે મર્મ કર્યો, થાક લાગ્યો છે, થાક ઉતારવાની ખેવના હોત તો કાંઈ અમે વર્ષો સુધી કરેલી માથાકૂટને તમે ઠોકરે થોડી મારી હોત. આપાલોમાં ખુમાણ જાણો છો ને? જાણતો ન હોઉં એમ તે કાંઈ બને? બાપા પણ હજી એ ક્યાં ગણ બગડી ગયો છે. નગરના રાજાના રૂડામાં સાચો પોરો હોય તો જેસા વજીરને આજે શું થાકોડો ઉતારનાર ન મેળવી દેવાય? ના, એને તો દોરા પાસ્તા જેવા લુગડા પહેરવા છે, એને થાક ઉતારનાર નથી જોઈતું. ધોણીય કાઢનાર ધોબણ જોવે છે, બુઢો કદીએ કબૂલ નથી કરવાનો. આ મશ્કરી આડે દિવસે નહોતી ગમતી. આજે જેસા વજીરના નયનોમાં તેજની ટસરો ફૂટી રહી. એણે વધુ ને વધુ અધીરાઈ અનુભવી. મને કૃપા કરીને રજા આપો, જાઓ દોડી લ્યો. ત્યારે રાજમહેલથી વજીર મેળી સુધી આખી બજાર પાર કરવાની હતી. વજીરની આગળ પાછળ કડી બાજતા અસવારો હતા. દુકાનદારો હાટડે હાટડેથી હેઠા ઉતરીને વજીરના પગને અડકતા જાજા રંગ દેતા હતા. દિલ્હી શાહની મુગલ ફોજને દરિયા સુધી તગડનાર વૃદ્ધ જોધો વીર પૂજાની પ્રતિમા બન્યો હતો. ડાબા હાથે ઘોડાની લગામ કસકસેલી, જમણા હાથે સૌના રામ રામ ઝીલતા જાય, પણ હૃદય ત્યાં બજારમાં નહોતું. મોટામાં મોટો અને કદાચ છેલ્લામાં છેલ્લો જ આ જિંદગીનો વિજય માથા પર ભાર કરતો હતો. કોઈકને ખોરે કોઈકની છાતી ઉપર એ શિરબોજ ઉતારીને હરવાફૂલ થવાની અચિંતી હોંશ કોણ જાણે ક્યાંથી ઉભરાતી હતી. આવડા મહાન વિજયને પી જનાર પેટને એકાદ ખૂણે આંતરડાની કોઈ કોર ઉપર જાણે એક કાચની કણી જેવી લાગણી પડી પડી માંસને ખોતર્યા કરતી હોય એવું ભાન એકાએક થઈ આવ્યું. આ ખટક ક્યાં બોલે છે? ઊંઘવા જતા મસ્તકને મસૂરના ઓશિકામાં લપાયેલું એ કયું ડાભોર્યું ખૂંચે છે? આવડી મોટી સિદ્ધિ, સુકીર્તિ, શક્તિ અને જવામર્દીના સામા પગલામાં પડેલું એક તુલસીના પાન જેવડું નાનકડું કયું પાતક દાંડીને અણસમતોલ કરી મૂકે છે? હારે હા, મેં એને જીવનભરની મેણિયાત રાખી છે. એના જીવનને ઘોર એકાંતની અતલખાઈમાં ધકેલી મૂક્યું છે. એનો દિવસ કઠણો પુત્ર મેં ગામનું કૂતરું ગાયું હોય એવી આસાનીથી ગાયબ થઈ જવા દીધો છે. આજે તો જઈને એક સામટું જ એનું પ્રાછત માંગી લઈશ. આજે તો મેં અજા કુંવરને એટલો બધો તૈયાર થયેલો દીઠો છે કે આ ફોજોની હાંકણીઓ અને સવારીઓના ઘોડા ઓછા કરીને એને ખભે નાખી દઈશ. હવે તો બુદ્ધિને પડખે બેસાડીને ઝંઝરી પીભા કરીશ. એ રામાયણ વાંચશે અને હું સાંભળ્યા કરીશ. એ મને રજાઈ ઓડાડવા આવશે અને હું એને ત્યાં તો કલ્પનાનો દોર તૂટી ગયો. વજીર મેળી આવી ગઈ. મસાલચીઓ બહાર ઊભા હતા, બારીઓ બંધ હતી. પોતે ઘોડાનું પલાણ છાંડીને ચાકરોને હથિયાર પડિયાર આપતો, દાદર ચડતા ચડતા જ કમરબંધ છોડતો, માથાની પાદ ઉતારીને જે નોકર બાજુએ ઊભો હોય તેના હાથમાં સોંપતો ઉપર પહોંચ્યો ત્યારે એના કલેવરે યોદ્ધાવેશનું તમામ અક્કડપણું ખંખેરી નાખ્યું. શરીર કોઈકનો આધાર શોધતું જણાયું. માંડ માંડ ટગુમગુ પગ ટેકવીને પગલા ભરતું બાળક જેમ પડું પડું થઈ માં 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 કરતું પોતાના ટેકવણહારને બોલાવતું હોય તેમ કાં 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 ક્યાં છો, ક્યાં ગયા એવા પ્રશ્નો પૂછતા વૃદ્ધે દાદર પરથી ઓસરીમાં, ઓસરીમાંથી ઓરડામાં, એકમાંથી બીજા ઓરડામાં ગોખે જરૂખે શયનની ઓરડીએ ગુમાગુમ કરી મૂકી. ક્યાં છો, ક્યાં છો, ક્યાં સંતાઈ બેઠા છો? શબ્દોએ વેગ પકડ્યા. પગ શબ્દોની પાછળ પાછળ દોડ્યા. શરીરે થાક લાગ્યો. ડોલિયા પર લથડિયું ખાધું. મારા આજના વિજય ઉત્સવને જોવા એ દરબારગઢની મેળીએ તો નહીં ગયા હોય? છાનામાના ક્યાંક માણસોની ભીડાભીડમાં ભરી જઈને તો નહીં ઊભા હોય? રસોડે થાળી તૈયાર કરતા હશે. એલી છોકરી ક્યાં મરી ગયા બધા? કેમ કોઈ બોલતું નથી? મસ્કરી કરી રહ્યા છો? એણે બૂમો પાડવા માંડી, પણ એની પાસે હાજર થઈને જવાબ આપવાની હિંમત એ ઘરના ચાર પાંચ માણસોમાંથી એકેયની ન ચાલી. પ્રત્યેક પોતપોતાના સ્થાને ચૂપચાપ સ્તબ્ધ હતું. દિવેલ તેલના દીવા કાકીડાઓ જેવા પોતાના માથા ધૂણાવ્યા કરતા હતા. રિસાઈને બેઠી હશે બુઢ્ઢી. ભલે બેઠી, નહીં જાઉં મનાવવા. આજે શું રિસામણું યાદ આવ્યું? આજે શું 17 વર્ષની દાજની પોટલી ઉખેરીને બેઠી? આજે શું એક કોઠી ભર્યા પ્રારબ્ધ કણો વીણવા કાઢ્યા? રોષ કરીને બુઢ્ઢાએ ગાડલા પર પડતું મૂક્યું. પોતાના લમણા પોતે જ ચાંપવા લાગ્યો. થાકેલી આંખોમાં એક ઝોલું આવી ગયું. ઝોલામાં ને ઝોલામાં જાણે ઠપકો સાંભળતો ગયો. આવું છું, આવું છું, આવું છું. ત્યાં જ અધીરા બની બેઠા. આ ઉંમરે બાવરાઈ અર્ધે, મને શી ખબર કે ગામે ત્રેથી વળતા વેતા જ ઘેર આવવાની અધીરાઈ તમને 17 વર્ષે આજ વ્યાપી હશે. મેં તો માનેલું કે દરબાર જોડે જમી કરીને રાતે દારૂ પ્યાલીઓ પી પીને અધરાતે લોથપોથ ઘેર આવશો અને છાનામાના ધારણ કરશો. આજ ફરીથી જો બન્યું બેઠાની વાતની મને શી ખબર હોય? ના, હું તમારી પાસે નથી આવવાની. અહીં છેટી ઊભી છું. જે કહેવું હોય તે કહો, જે જોવે તે માંગી લ્યો. હા, કપડાં તૈયાર છે, ઉઠો, બદલાવી આપું. ના, તમારા હાથ ઊંચા અદ્ધર અને અદ્ધર રાખો, હું બદલી દઉં છું. ના, તમારે મને કાંઈ કરતાં કાંઈ શિખામણ દેવાની જરૂર નથી. હાથ મહેરબાની કરીને છેટા રાખો. પોતાના હાથ સ્વપ્નમાં ને સ્વપ્નમાં પોતે જાણે કે વજીરાણીના હૈયા પર મૂકવા જાય છે. હાથ ડોલિયાની ઈસ ઉપર અફરાય છે. જાગે છે ત્યારે ચાકરબાઈના બોલ કાને પડે છે. બાપુ, 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 વજીર બાપુ, કેમ, ક્યાં ગયા? ઝબકીને એણે સામો પ્રશ્ન પૂછ્યો. મહેમાનો છે? ક્યાં છે? કોણ છે? બહાર ડેલીમાં ઊભા છે, ઘોડે ચડેલા છે. ચડે ગોળે જ આપને મોએ થઈ લેવા માંગે છે, પણ કોણ છે? ખેડીવાળા આપા ડોમાં ખુમાણ છે, ઘેર સીધાવે છે, આપને મોએ થવું છે, ઉપર નહીં આવે? ના કહે છે કે નીચે પધારે તો જ મળવું છે, પાલન છોડાય તેમ નથી. બુઢાએ ઊઠીને હાથમાં ડાંગ લઈ ટેકે ટેકે જ્યારે સીડી ઉતરવા માંડી ત્યારે એને જોનાર કોઈ પણ ન માની શકે કે આ ખોખર ધજ આદમી મુઘલ ફોજને ધમરોરીને ચાલ્યો આવતો હશે. એનું શિર સહેજ સહેજ ધ્રુજતું હતું. એણે ફક્ત પોતાની દાઢીને અને માથાના લાંબા વાળને બોકાનીમાં લપેટી લીધા હતા. અંગરખો હજુ એના બે ફરતી ઝાલર પાડતો હતો. ડેલીએ જઈને એણે હાક દીધી, કા બાપ, ગરીબનું ખોરડું ભલે ને પાવન થઈ જતું જરાક. જેસાભાઈ લોમા ખુમાણે ગોળીને એક બાજુ એકાંતે લઈને કહ્યું, અહીં પધારશો જરા. 1200 કાઠીઓના ગોળા ધરતી પર ડાબલા ઠોકતા હતા. બોલો આપા, હાથીનું શું થયું? કયો, મુઘલોનો હાથી? હા, એ તો આપને રહ્યો છે ને? ના, દરબારી હાથી ખાને પેસી ગયો છે, ભૂલ થઈ હશે. હું સવારે જ કઢાવીને ખેરડીએ મોકલી આપીશ. ભૂલ તો તમારી થાય છે વજીર, કાં એ તો હવે છૂટી રહ્યો. કોણે કહ્યું? જામે પંડેજ. કોને? તમને કહ્યું? મોઢા મોઢ કહ્યું કે હાથી તે ક્યાંય દેવાતો હશે. મારું નામ તમે ના આપ્યું? એકવાર નહીં, 10 વાર નામ આપ્યું. કુંવર અજાજામની સાક્ષી આપી. જવાબમાં જામે હસીને કહ્યું કે એવડી બધી સત્તા મેં નથી વજીરને સોંપી કે નથી કુંવરને સોંપી. મને પૂછકાછ કર્યા વગર બારોબાર એવી રીતની વેચણ કરનારાઓ રાજરીત જાણતા નથી. હા, એ એમ. જેસા વજીરે ઘરે થૂંક ઉતારીને તારવાને ભીનું કર્યું. લોમા ખુમાણે વજીરને ખભે હાથ મૂકીને કહ્યું, તમે કાંઈ દખ ન ધરજો, આ તો હું તમારે કાને નાખવા પૂરતો જ અહીં થઈને નીકળ્યો છું. મારા અંતરમાં એનો જરીકે ડંખ કે ડાઘ નથી. હં જેસાભાઈ, અમસ્તોય, મારે તો હાથી ખેરડી લઈ જઈને 2-4 દી મારા કાઠી જુવાનોને રાજી કરવાતા. મારા વાટકડીના શિરામણમાં હારો એક ખોરાક ખાનારો હાથી ક્યાં સમાવાનો હતો? અમારે કાઠીભાઈને પાછી અંબાડી મોંઘી પડી જાત. હું તો 4 દી પછી આમે તે જ આવીને હાથી નગરને હાથીખાને જ બાંધી જાત. મારા કટકની મેં તો આમ જ ફોસલાવી લીધું છે કે આપણે હાથીના પડારા ન હોય. આપણે તો કુંવર અજાજીને હાથ ગણામાં આપવાનો જ છે. એ હાથી તો પછે આજથી જ ભલે ને એ નગરનું આંગણું શોભાવતો. વૃદ્ધ વજીરની આંખો તો આ અંધારાના કાદવમાં બેસી જઈ ધરતી ખોતરતી રહી. આમ ઊંચે જુઓ જેસા વજીર, લોમા ખુમાણે વૃદ્ધનું મોં હડપચીથી ઊંચું કર્યું. મારે ઘરે હાથ રાત જેવું ધાબું છે, તમને લેશ માત્ર વલોપાત કરાવવા આ અર્ધરાતે નથી જગાડ્યા. આપણી બે વચ્ચેની જ વાત છે, દાટી દેવાની છે. નવા નગર અને ખેરડીનો તો સગા બાપ દીકરાનો સંબંધ જાણજો, અને તમારી ઓલી રસાતાવાળી ચર્ચા તો મારા કલેજાને માથે કારની લેખેણે કોતરાઈ ગઈ છે કે હાથી ઘોડાની અને સોના રૂપાની દૂર જેવી વાતો હવે આપણને ન શોભે. હવે તો આવતીકાલની તૈયારી કરીએ. બરાબર છે, મને કાળી રાતે પણ તમારો જાણજો. મારે માથે સૂરજકુર છે. હં જેસાભાઈ, લ્યો, રામ રામ. રામ રામ કાઠીરાજ, વધુ તો શું કહું. મારા દોરા સામે જોઈને માફ રાખજો. બોલો માં, બોલો માં. એટલું કહીને ખુમાણે પોતાની ફોજ હંકારી.